શ્રી મદરાજચંદ્ર પત્રાંક 569 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 70.
સર્વશ્રેષ્ઠી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. ક્લેશ અને દુઃખના પ્રકાર અસંખ્ય છે. તે તમામ પ્રકારના દુઃખ અને ક્લેશથી છૂટવાનો મુક્ત થવાનો ઉપાય એકમાત્ર આત્મજ્ઞાન છે. જેમ એક માસ્ટર કીથી બધા તાળા ખુલી જાય, તેમ એક આત્મજ્ઞાનથી સર્વ પ્રકારના દુઃખથી જીવ મુક્ત થઈ શકે છે. પછી ગમે તે પ્રકારનું દુઃખ હો, આત્મજ્ઞાન તેજ જ્ઞાન છે. અને આત્મજ્ઞાન સિવાયનું, આત્મજ્ઞાન ન હોય તેવું કોઈ પણ જ્ઞાન હોય તો તે અજ્ઞાન છે. આત્મજ્ઞાન કરીને જીવ સુખી થાય છે, આત્માના નિરાકુર સુખ શાંતિનો અનુભવ કરે છે. અને જ્યારે જ્યારે જીવને દુઃખ થાય છે ત્યારે તે અજ્ઞાન કરીને થાય છે. તેથી દુઃખના અનુભવ કાળે એ વિચારવા યોગ્ય છે કે જરૂર આ જીવ કોઈને કોઈ પ્રકારના અજ્ઞાનને સેવે છે અને તેથી જ દુઃખી થઈ રહ્યો છે. કેવા પ્રકારથી અજ્ઞાનને સેવે છે એની અંતર ગવેષણા કરવી ઘટે છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. અને એ આત્મજ્ઞાન થવાનો પ્રથમ ચરણ, પ્રથમ આચરણ આત્મા સંબંધીનો અને આત્માને અવરોધ થાય છે એ સંબંધીનો વિચાર, એ કર્યા વિના આત્મજ્ઞાન ન થાય. વિચાર વિના આત્મજ્ઞાન ન થાય એમ કહેવા પાછળ બીજો એક હેતુ એ પણ છે કે ધર્મ સાધનમાં પણ કેટલાક જીવો આત્મવિચાર કર્યા વિના કેટલીક પ્રકારની ક્રિયાઓની પાછળ ક્રિયાકાંડમાં મગ્ન રહે છે, ક્રિયાકાંડમાં રોકાઈ જાય છે અને પોતાના પરિણામોનો વિચાર કરતા નથી કે આત્મજ્ઞાન થવાના ઉપાયનો પણ વિચાર કરતા નથી. જેમ કે આપણા જૈન સંપ્રદાયોમાં ઉપવાસ કરવાની મહત્તા ઘણી છે. ઉપવાસ કરે પણ પોતાના પરિણામમાં એ ઉપવાસ કરતા શું ગુણદોષ થયા એનો વિચાર સુદ્ધા ન કરે એવા પ્રકાર પ્રાય જોવામાં આવે છે. તો એ પ્રકારે કોઈ ધર્મ સાધન કરવાથી દુઃખથી મુક્ત નહીં થવાય. જો જીવને સંસારના દુઃખોથી મુક્ત થવું હોય તો તેનો એકમાત્ર ઉપાય આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું તે જ છે. અને તે આત્મજ્ઞાન આત્મવિચાર વિના, આત્મકલ્યાણના વિચાર વિના કોઈને કદી પ્રાપ્ત થતું નથી. વળી કોઈ વિચાર કરે છે તો એને એક બીજો અનુભવ થાય છે કે આત્માનો વિચાર કર્યો, આત્મજ્ઞાન સંબંધીના શાસ્ત્રો વાંચ્યા, સત્પુરુષના વચનામૃતનો સ્વાધ્યાય કર્યો, છતાં પણ અમારું કામ આત્મજ્ઞાન થવાનું અમારું કાર્ય થતું નથી, આ કામ કેમ પાર પડતું નથી, એનો ઉત્તર આપે છે કે અસત્સંગ તથા અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી એમાં કિંચિત માત્ર સંશય નથી. એ વિચાર થયા પછી પણ જીવને વિચાર બળ હોતું નથી. વિચાર કરવો તે એક વાત છે, એ વિચાર થયા પછી વિચાર સંબંધીનું બળ ઉત્પન્ન થવું તે બીજી વાત છે. બહુભાગ જીવો જે આત્મજ્ઞાન કરવાના વિચાર સંબંધીના ક્ષેત્રમાં પ્રવેશ કરી ચૂક્યા છે એમાં પણ મોટાભાગના જીવો વિચાર બળ રહિત જોવામાં આવે છે. જે મનુષ્યો છે એમાં જૈન સંપ્રદાયમાં મનુષ્યો થોડા રહ્યા. જૈન સંપ્રદાયમાં જે મનુષ્યો છે એમાં આત્મવિચાર કરવાવાળા મનુષ્યો થોડા છે. જે આત્મવિચાર કરવાવાળા મનુષ્યો છે એમાં પણ આ વિચાર બળથી પ્રવર્તતા હોય એવા જીવો કોઈ કોઈક જ જોવામાં આવે છે. શું કારણ છે એનું એનું સ્પષ્ટીકરણ આપે છે અહીંયા કૃપાલુદેવ કે અસત પ્રસંગથી અને અસત્સંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી. એટલે જે મુમુક્ષુ જીવને એવો અનુભવ થતો હોય કે ઘણા વખતથી તત્વ વિચાર કરીએ છીએ, આત્મતત્વનો વિચાર કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, છતાં અમને કેમ વિચાર બળ ઉત્પન્ન થતું નથી ને અમારું કામ થઈ જાય એવો પુરુષાર્થ, વિચાર સાથે પુરુષાર્થની ઉત્પત્તિ થવી તેને વિચાર બળ કહે છે. એ કેમ ઉત્પન્ન થતું નથી કે એનું આ કારણ છે કે આ જીવ સત્સંગ કરે છે પણ અસત્સંગની રુચિ છોડી નથી અને અસત પ્રસંગોમાંથી પણ પોતે ખસતો નથી, હટતો નથી. અસત્સંગ એટલે સત્સંગી સિવાયનો જેટલો કોઈ સંગ છે તે અસત્સંગ છે. ચાહે તે કુટુંબના પરિવારજનોનો હોય કે દુકાનમાં બજારના વેપારીઓનો હોય કે કોઈ પણ પ્રકારના સમાજના નાતિના જાતિના સમાજના સંસ્થાના માણસોનો હોય, પણ જે સત્સંગ સિવાયનો સંગ છે તે બુરો અસત્સંગ છે. ક્યાંક ક્યાંક એમાં કુસંગ પણ હોય છે, પણ કુસંગ હોય કે ન હોય અસત્સંગ તો અવશ્ય છે. અને એ બધા પ્રકારના સાંસારિક પ્રસંગો, લૌકિક પ્રસંગો, તે બધા અસત પ્રસંગો છે, અસતના પ્રસંગો છે. નિજ સતના પ્રસંગો નથી પણ પરસતના. પરસત કહો કે સ્વની અપેક્ષાએ અસત કહો, એ બધા પ્રસંગોથી જીવ હજી સ્નેહ રાખે છે ત્યાં સુધી જીવનું વિચાર હોવા છતાં વિચાર બળ પ્રવર્તતું નથી. અને એ જ કારણ છે એમાં કોઈ સંશય નથી. વિચાર થવા છતાં વિચાર બળ નહીં પ્રવર્તવાનું એ જ કારણ છે એ નિશંક જાણવો. નિશંક જાણવા અર્થે કયું છે માટે નિશંક નહીં, તપાસી લેવો કે આપણું વિચાર બળ કેમ ચાલતું નથી. વાત તો વિચારીએ છીએ, ચર્ચા કરીએ છીએ, શ્રવણ કરીએ છીએ, વાંચન કરીએ છીએ, કાંઈ ચિંતન પણ કરીએ છીએ, છતાં જે જોઈએ પુરુષાર્થ કેમ આત્મજ્ઞાન સંબંધિત ઉત્પન્ન થતો નથી કે જેથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. તો એ તપાસી લેવા જેવું છે કે આ જીવ અસત્સંગ અને અસત પ્રસંગોમાં કેટલો સ્નેહ, પ્રેમ અને રાગ ધરાવે છે, એની રુચિ કેટલી છે. જો અસત્સંગ અને અપ્રસંગ રુચતો હોય તો એને વિચાર બળ ઉત્પન્ન નહીં થાય, તે વાત નિશંક છે. એટલે એટલું તપાસનું રહે છે અને એ તપાસીને યોગ્ય ફેરફારો કરવા ઘટે છે. આગળ કહે છે, આરણ્ય પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્સંગનું બળ ઘટે છે. હવે જે ગ્રહસ્થો છે એ ગ્રહસ્થીઓને આરંભ અને પરિગ્રહનો પ્રસંગ છે, પૂર્વકર્મના ઉદયથી પણ હોય છે અને એમાં પોતાના પરિણામ વિશેષ પ્રકારે રસ લેતા થાય છે. ત્યાં આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવું બને એટલી પોતાની જરૂરિયાત જો ઘટાડવામાં આવે તો આ સંભવ છે. અત્યારે પંચેન્દ્રિયના વિધવિધ વિષયો અને સાધનો ઘણા વધેલા છે અને જરૂરિયાતના ધોરણ, જરૂરિયાતનું કોઈ ધોરણ જ નક્કી થતું નથી. 500 મળે છે એને 500 ઓછા પડે છે, મહિને 5000 મળે એને 5000 ઓછા પડે છે અને મહિને 50000 મળે એને 50000 પણ ઓછા પડે છે. આ પરિસ્થિતિ જોતા જરૂરિયાતનું ધોરણ શું એનો નિર્ણય કરવો મુશ્કેલ છે. જરૂરિયાત હોય એનું શું કરવું? આરંભ પરિગ્રહ તો કરવો જ પડે ને, પણ જરૂરિયાત કેટલી આ સવાલ છે. અથવા જો કોઈ જરૂરિયાત હોય તેમાં પણ અલ્પત્વ કરી શકાતું, કરી શકાય તેમ હોય તો એ અલ્પત્વ કરવાનો અભિપ્રાય હોવો જોઈએ. આરંભ એટલે વ્યવસાય અને પરિગ્રહ એટલે વ્યવસાયના ફળથી મળતા પદાર્થો, સંપત્તિ વગેરે. આ બંને પોતાના પરિણામમાં અલ્પત્વ કરવાના અભિપ્રાયથી ચાલવા જોઈએ. અહીંયા જ્ઞાની પુરુષ એમ નથી કહેતા કે તું ત્યાગ કરી દેજે, તું ઘર છોડીને નીકળી જાય એ વાત નથી. ભલે તું ઘરમાં રહે, ઘરમાં રહીને આત્મજ્ઞાન થઈ શકે છે. અનેક મહાત્માઓ એ ગ્રસ્થિમાં ગ્રસ્થપણે આત્મજ્ઞાનને પ્રાપ્ત કર્યું છે, તું પણ કરી શકે છો. પણ તેમણે આરંભ પરિગ્રહનો અલ્પત્વ કરેલું છે અને તે કદાચ ન થાય તો પણ અભિપ્રાયની વૃત્તિમાં તો એમ જ હોવું ઘટે છે, એમ જ રહેવું ઘટે છે, અન્યથા પરિણામનું ઠેકાણું રહે નહીં. કેમ કે એ વિના અભિપ્રાયમાં બધાને આરંભ પરિગ્રહ કેટલો હોવો જોઈએ એની લિમિટ નથી. વ્યવસાય કરે તો કંપની લિમિટેડ, કંપની બનાવે લિમિટેડ, એ લિમિટેડ કંપનીમાં તમારે કમાણી કેટલી કરવી છે એમ પૂછો તો કે અનલિમિટેડ, જેટલો એટલા આવવા દો. એકના 10 ગણા થતા હોય તો ઓછા પડે કે 100 ગણા થવા જોઈએ, અને 100 ગણા થતા હોય તો પણ ઓછા પડે કે 1000 ગણા થવા જોઈએ. એ એન્ડલેસ છે, એનો છેડો નથી, અંત નથી. કેટલું જોઈએ છે કે એક જીવની ઈચ્છાનું એન્લાર્જમેન્ટ કરવામાં આવે તો આખા જગતની સંપત્તિ ઈચ્છાના આકાશ પાસે એક રાયના દાણા જેટલી છે. અને બધા જ જીવોની મિથ્યાત્વ અને અજ્ઞાનમાં આ હાલત છે અભિપ્રાય દ્રષ્ટિએ. પછી આ જગતમાં પદાર્થો ઓછા અને એને લેવાવાળા ઘણા, મેળવવાવાળા ઘણા, તો એમાં ખેંચાતાણી ન થાય તો બીજું થાય પણ શું, અને એમાંથી ક્લેશ અને વિગ્રહ, જગતમાં જેટલા વિગ્રહને લડાઈને યુદ્ધને મહાયુદ્ધ થયા છે આ એક જ સિદ્ધાંત ઉપર થયેલા છે કે કોઈને પૂરું પડતું નથી, જેટલું આવે એટલું ઓછું પડે છે અને વધુ મેળવવા પ્રયાસ કરે છે, પરંતુ એ વસ્તુ સ્થિતિ શક્ય નથી, પરિણામે જીવ ક્લેશને પામે છે. આરંભ પરિગ્રહનું અલ્પપણું કરવાથી હવે સત્પ્રસંગનું બળ ઘટે છે, એટલે જે કાંઈ વ્યવસાય આદિ છે એ ઘટી જાય છે. અથવા આરંભ પરિગ્રહ પણ જીવ વિશેષ કરે છે, અથવા જે કોઈ અસત્સંગ અથવા અસત્પ્રસંગની પ્રવૃત્તિ કરે છે એમાં બે ચીજ મેળવવાની આકાંક્ષા હોય છે, એક તો ધન અને બીજું માન. કેટલાકને ધનની ઈચ્છા નથી હોતી પણ માનની ઈચ્છા રહે છે, કેટલાકને માનની ઈચ્છા નથી હોતી તો ધનની ઈચ્છા હોય છે, અને કેટલાકને બંને હોય છે. આ કારણે જીવ અસત્સંગને સેવે છે અને અસત પ્રસંગ ઉપરનો પોતાનો પ્રેમ અને સ્નેહ છોડી શકતો નથી. સત્સંગના આશ્રયથી હવે એની દવા શું છે? એવી સ્થિતિમાં રહેલા જીવને શું ઉપાય કરવો જોઈએ? કે સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે, એના માટે સત્સંગ સેવવો. જેટલો બને એટલો વધુ સત્સંગ સેવવો તો અસત પ્રસંગો અને અસત્સંગ એનું પરિણામમાં બળ ઘટી જશે, એ પ્રત્યેનો રાગ અને સ્નેહ છૂટી જશે અને એ પ્રસંગો પણ ઘટશે. અસત્સંગનું બળ ઘટવાથી પોતાના પરિણામમાં અસત્સંગનો પ્રેમ છે નહીં, બળવાન પ્રેમ છે, બળવાન સ્નેહ છે, બળવાન રાગ છે, અને તે ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે, આત્મકલ્યાણનો વિચાર થવાનો અવકાશ ખાલી જગ્યા ઊભી થાય છે. કેમ કે આત્મજ્ઞાન છે તે આત્મકલ્યાણના વિચાર વિના કદી કોઈને ઉત્પન્ન થતો નથી. આત્મજ્ઞાન શા માટે કરવું? કે પોતાના આત્માનું કલ્યાણ કરવાનું એમાં પ્રયોજન છે. તેથી અસત્સંગનું બળ ઘટે એટલે જીવ સંસારના પ્રસંગોમાં ફસાયેલો છે એમાં પોતાના વિચારોને પાછા વાળે, નિરસપણું આવે તો આત્મકલ્યાણનો અવકાશ પ્રાપ્ત થાય. અથવા તો આત્મકલ્યાણ કરવાનો વિચાર જો બળવાન થાય તો સંસારના અસત્સંગ અને અપ્રસંગોના વિચારો મોળા પડે, બંને એકબીજાના સંબંધિત પ્રકારો છે. અને આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે, અને શુદ્ધ અંતકરણથી જો આત્મકલ્યાણનો વિચાર કરીને આગળ વધવાનો અભિપ્રાય હોય તો અવશ્ય આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને આત્મજ્ઞાનથી નિજ સ્વભાવ સ્વરૂપ સર્વક્લેશ અને સર્વદુઃખથી રહિત એવો મોક્ષ થાય છે. અને જેને આત્મજ્ઞાન થાય એને પોતાનો જે નિજ સ્વભાવ નિજ સ્વરૂપ છે એવો જ અવસ્થામાં સ્વરૂપ સદૃશ મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને એ મોક્ષની પ્રાપ્તિ થતાં સર્વ પ્રકારના દુઃખ અને સર્વ ક્લેશથી જીવ મુક્ત થઈ જાય છે, સર્વ દોષથી મુક્ત થાય છે, સર્વ ક્લેશ અને દુઃખથી મુક્ત થાય છે, અને સર્વ પ્રકારના જન્મ મરણથી પણ મુક્ત થાય છે. એ દોષના ફળ છે. એટલે આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે. આ ક્રમ જો અહીંયા ક્રમ આવ્યો, પાછો ઠામ ઠામ ક્રમને બોધેલો છે. કે આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરે તો જીવનું અસત પ્રસંગનું વિચાર બળ ઘટે, આત્મવિચાર અને આત્મવિચારનું બળ ઉત્પન્ન થાય, આત્મવિચાર અને આત્મબળ ઉત્પન્ન થાય તો આત્મજ્ઞાન થાય, આત્મજ્ઞાન થાય તો આત્માનો મોક્ષ થાય, થાય ને થાય જ. આ બધો ક્રમ લીધો છે. એ વાત કેવળ સત્ય છે અને આ પરમ સત્ય છે. આમ થવું એ પરમ સત્ય છે. જો જગતના જીવોને આવું પરમ સત્ય કાને પણ પડતું નથી. આ તો એક કોઈ આ પંચમ કાળમાં પણ અછેરું થયું હોય એવો પ્રસંગ છે કે આવું પરમ સત્ય હજી જીવંત રહ્યું છે અને પાત્ર જીવોને એનો લાભ અવશ્ય મળે છે. જે જીવો મોહનિંદ્રામાં સૂતા છે તે અમુનિ છે, ભલે દીક્ષા લીધી હોય તો પણ, બીજાની તો વાત કરવાની જરૂર નથી. પણ જેને પોતાના સ્વરૂપની ભ્રાંતિ વર્તે છે અને વર્તમાનમાં કર્મજનિત જે ઔદયિક અવસ્થા છે એવડોને એટલો જ પોતાને કલ્પીને માનીને પ્રવર્તે છે, તે જીવો મોહનિંદ્રામાં સૂતા છે અને તે અમુનિ છે. તે અમુનિ છે એટલે મુનિ હોય તો પણ મુનિ નથી, અથવા તે અજ્ઞાની છે. નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગ્રત રહે. જે ખરેખર મુનિ હોય એ તો આત્મકલ્યાણના વિચારમાં એની સતત જાગૃતિ હોય છે, એ નિરંતર જાગ્રત રહે. આજે જાગ્રત છે ને કાલે નથી એમ નથી, સવારે જાગ્રત છે ને સાંજે નથી એમ નથી, નિરંતર જાગૃતિ રહે છે. તેથી તેઓ નિર્ભય છે. પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી. જે જાગ્રત છે એને કોઈ ભય નથી. જેને આત્મકલ્યાણના વિષયમાં જાગૃતિ વર્તતી નથી, અજાગૃત દશા છે, બેભાન દશા છે, એને ભય છે અથવા એને ભય દૂર થઈ શકે નહીં, એને બધા જ ભય ઊભા છે અને એમાં દુર્ગતિનો ભય સૌથી મોટો છે. જો જીવ મન ખોઈ બેસે અને અસંગની પંચેન્દ્રિયથી માંડી ચાર ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, એક ઇન્દ્રિયની દશામાં ચાલ્યો જાય તો ત્યાં આત્મકલ્યાણનો વિચાર વિવેક કરવાની શક્તિ બિડાઈ જાય છે, ખોવાઈ જાય છે અને જીવને અનંતકાળ એ સ્થિતિમાં રહેવાની પરિસ્થિતિ આપોઆપ ઊભી થાય છે. જેમ કોઈ માંદો માણસ મૃત્યુની સમીપ જતો હોય તો એની શરીર શક્તિ ક્ષીણ થતી જાય. શું કહે છે કે ભાઈ આ ડિટોરિએશન શરૂ થયું, કેમ છે કે હેલ્થ ડિટોરિએટ થઈ રહી છે દિવસે દિવસે. એમ અહીંયા પણ અમુક લેવલથી નીચા પરિણામ ગયા અને એના ફળમાં જીવ મન ખોઈ બેઠો તો જીવને અધોગતિના પરિણામ રોકી ન શકે એવી રીતે થાય છે. અને એ ડિટોરિએશન ચાલુ થાય છે, જીવ સરવાળે એક ઇન્દ્રિયની નિગોદમાં અનંતકાળ પસાર કરે એવી દશા આવી જાય છે. જાગ્રત ન રહે તો અપ્રમાદીને આ બધો ભય, પ્રમાદીને આ બધો ભય છે. જે જાગ્રત છે એને ભય નથી. એટલે એમ કહ્યું કે પ્રમાદીને સર્વથા ભય છે, જાગ્રત નથી અને જે પ્રમાદી છે. બસ આત્મકલ્યાણમાં જાગૃતિ નથી એનું નામ પ્રમાદ છે. અહીંયા પછી ગમે તે પ્રવૃત્તિ કરતો હોય તો પણ પારમાર્થિક રીતે પ્રમાદી છે, કે પોતાનો પરમાર્થ સાધતો નથી. પ્રમાદીને સર્વથા ભય છે. મુમુક્ષુની ભૂમિકામાં પણ જેટલી આત્મકલ્યાણ સંબંધિત જાગૃતિ રહે એટલી જ મુમુક્ષુતા સમજવી. મુમુક્ષુ મંડળમાં કે મુમુક્ષુઓના સહવાસમાં રહે, એટલે એ ગ્રુપમાં હોય માટે મુમુક્ષુ છે એમ જ્ઞાનીનો અભિપ્રાય નથી. ગમે તે જીવ હોય, ગમે ત્યાં જતો આવતો હોય ધર્મના ક્ષેત્રમાં, પણ આત્મવિચારે કરીને, આત્મકલ્યાણના વિચારે કરીને પોતાના કલ્યાણમાં જો જાગ્રત છે તો જેટલી જાગૃતિ છે એટલી મુમુક્ષુતા છે. જો આત્મજાગૃતિ નથી તો અમુમુક્ષુ છે, મુમુક્ષુ નથી, નામધારી મુમુક્ષુ છે. અને એ ભયવાન છે, એને બધા ભય ઊભા છે. અપ્રમાદીને કોઈ રીતે ભય નથી એમ શ્રીજીને કહ્યું છે. જિનેન્દ્ર પરમાત્માએ આ વાત કરેલી છે, એમના વચનો કૃપાલુ દેવને યાદ છે, ઠીક યાદ છે. અથવા જે વચનો પોતે કહે છે એની એટલી હદે પ્રતીતિ છે કે જિનેન્દ્ર દેવ પણ આમ જ કહે છે. એમ કહેવામાં ભલે પોતે કહે છે પણ હું આમ કહું છું એમાં અહંભાવ આવ્યા વિના રહે નહીં. એમાં ખાસ કરીને જેને વક્તાપણાનો ઉદય વર્તતો હોય અને જો સાવધાની ન હોય તો હું કહું છું, હું કહું છું એમ આવ્યા વિના રહે નહીં. અરે હું આમ કહું છું ને એમ થઈ જાય. મહાપુરુષો એમની મહાનતા છે કે એમના આત્મામાંથી આત્મામાં આ પ્રકારની સૂઝ હોવા છતાં આ વાત ભગવાન કહે છે. હું કહું છું એમ નથી કહેતા, પણ આ વાત ભગવાન કહે છે. શ્રી ગુરુ આવી વાત કરે છે, પરમ ગુરુ આવી વાત કરે છે, એમ મોટાને નામે ચડાવે છે. એ વિનય છે, એ એમનો વિનય છે. પોતે મહાન હોવા છતાં પણ એટલા વિનયાનવંત હોય છે. મને માર્ગ વિનયનો છે. અવિનય કરે તેને દર્શનનો વેઢા વિના રહે નહીં, અને જેટલો વિનય કરે એટલો દર્શનનો અનુભાગ તૂટે. આ દર્શનના મોટા દોષ સંબંધીનો છેડો અહીંયા વિનય સાથે અડે છે સીધો. એમ શ્રીજીને કહ્યું છે. આ તો એક એક વાતમાંથી કેટલું નીકળે છે. સર્વ પદાર્થોનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. આગમની અંદર સર્વ પદાર્થોનો વિસ્તારથી નિરૂપણ કરેલું હોય તો પણ આગમના રચનારા મહાપુરુષોનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરાવવાનો હેતુ છે, આ આશય છે. અને એ આશયથી, એ આશયને મુખ્ય કરીને શાસ્ત્રોનું અવગાહન કરવું ઘટે છે. આત્મજ્ઞાનના પ્રયોજનને ગૌણ કરીને જો શાસ્ત્રનો અભ્યાસ થાય તો તેમાંથી શાસ્ત્રીય અભિનિવેશ ઉત્પન્ન થયા વિના રહે નહીં. એટલે તત્વજ્ઞાનના ક્ષેત્રમાં જેનો પ્રવેશ હોય અને જે શાસ્ત્રનો અધ્યયન કરતા હોય એને આ લક્ષ્ય રાખવા યોગ્ય છે કે જે કાંઈ કરવું છે તે આત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થે કરવું છે, નહીંતર જે કાંઈ જ્ઞાનની વૃદ્ધિ થશે વાંચતા વાંચતા સાંભળતા સાંભળતા એનો અહંભાવ ઉત્પન્ન થઈને શાસ્ત્રીય અભિનિવેશ ઉત્પન્ન થયા વિના રહેશે નહીં. હું પણ જાણું છું, હું પણ ઘણું સમજું છું એવો જે અભિપ્રાય અને એવું જે અભિપ્રાય સહિતનું હું સમજું છું એ પરિણમન એ સત્પુરુષની ઓળખાણ થવામાં પ્રધાન બાધક કારણ છે, મુખ્ય બાધક કારણ છે. આ વાત કૃપાલુ દેવે 416 નંબરના પત્રમાં કરી છે. ધ્યાનના વિષયનું પ્રતિપાદન કર્યા પછી આ વિષય એમણે સ્પષ્ટ કર્યો છે કે સત્પુરુષની ઓળખાણ થવામાં જીવના ત્રણ મોટા દોષ, પ્રતિબંધક દોષ જાણીએ છીએ. તેમના શબ્દોમાં છે પાનું 357. જ્ઞાની પુરુષનો છેલ્લો પેરેગ્રાફ, 416 પત્રનો સૌથી છેલ્લો પેરેગ્રાફ. જ્ઞાની પુરુષની ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દોષ જાણીએ છીએ. ત્રણ દોષ જાણીએ છીએ એમ ન કહ્યું, આ ત્રણે બહુ મોટા દોષ છે. એક તો હું જાણું છું ને હું સમજું છું, અને કુટુંબ પરિવાર જ્યાં જ્યાં જે જે પદાર્થોની ઈચ્છા રહે એ બધો પરિગ્રહ છે, ઈચ્છા પરિગ્રહ છે. તે તે પદાર્થોમાં જીવનો રાગ છે એ તો અશુભ રાગ છે. એ અશુભ રાગનું પ્રમાણ વિશેષ હોય અને જ્ઞાની પ્રત્યે રાગ આવે ખરો, પણ ઓછા પ્રમાણમાં આવે, ના આવે એની તો ચર્ચા નથી કરતા હું. જ્ઞાની પુરુષ પ્રત્યે પણ રાગ હોય પણ એનું પ્રમાણ ઓછું હોય તો જ્ઞાની પુરુષની ઓળખાણ ન થાય, એટલે પ્રથમ સંકેત ન થાય. બીજું ત્રીજું થવાનું પછી ચર્ચા અસ્થાને છે, પહેલું સંકેત જ ન થાય એને, એટલે મોટો દોષ લીધો છે. અને એ સ્પષ્ટ જોવામાં આવે છે કે જો એક દેવગુરુ શાસ્ત્ર સંબંધીનું કાર્ય કરવું હોય તો એ કાર્ય માટે ફંડ ફાળો ઉઘરાવવો પડે. સંપન્ન માણસ હોય, કરોડો રૂપિયા હોય તો પણ એ ફાળો કરે, તમારા કેટલા મારા કેટલા. પણ દીકરા દીકરીના લગ્ન કરવા હોય ને એના દાગીનાને કપડાં લેવા હોય તો એમાં કોઈ ફાળો કરતું નથી, કે કરે છે એમાં ફાળો? એમાં કોઈ નહીં કરે. કેમ કે એ મારું છે, એ મારે કરવું જોઈએ ને મારી ફરજ છે. તો ત્યાં જે રાગનું પ્રમાણ છે એ પ્રમાણ એના કરતાં પણ સત્પુરુષ જ્ઞાની પુરુષ પ્રત્યેના રાગનું પ્રમાણ વધવું જોઈએ. રાગની ભૂમિકામાં રહેલા રાગી મુમુક્ષુ જીવના પરિણામમાં હજી આટલો ફેરફાર ન થાય તો તે જ્ઞાની પુરુષને ઓળખી શકે નહીં. આ બીજું કારણ. ત્રીજું કારણ, લોકભયને લીધે, અપકીર્તિભયને લીધે, અપમાનભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, જ્ઞાનીની સન્મુખ થવું, જ્ઞાનીના સત્સંગમાં રહીને અગ્રેસર થવું, એમાં ક્યાંય લોકોનો ભય આડો આવતો હોય, પોતાની અપકીર્તિ થવાનો ભય થતો હોય, ત્યાં મારું માન સચવાતું નથી, હું ત્યાં જાઉં તો યથાયોગ્ય મારો સ્ટેટસ પ્રમાણે જે માન મળવું જોઈએ મળતું નથી, મને આવકાર મળતો નથી, અથવા તો મારો આદર થતો નથી, અથવા તો મારો નિરાદર થાય છે, તેને લઈને જ્ઞાનીથી વિમુખ રહેવું કે જ્ઞાનીની ઉપેક્ષા કરવી અને સત્સંગ ન કરવો, અને તેમના પ્રત્યે જેટલું વિનયાન્વિત થવું જોઈએ તેટલું ન થવું, એ ત્રણ કારણો જીવને જ્ઞાનીથી અજાણ્યો રાખે છે. આ તો નિરૂપણ કર્યું છે. પછી એ ત્રણ કારણોને લઈને જ્ઞાનીને વિશે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે, હું પણ એવું જ જાણું છું, હું પણ એમ જ વર્તું છું, અને જ્ઞાની જેવું અર્થઘટન કરે એવું હું પણ અર્થઘટન કરી શકું છું. પોતાની કલ્પના પ્રમાણે પછી જ્ઞાનીના વિચારનો તુલના કરે છે અને થોડું ગ્રંથ સંબંધી, શાસ્ત્ર સંબંધી વાંચનાદિ જ્ઞાન મળવાથી પોતાના જ્ઞાનને વધારે પણ વધારે ઘણા પ્રકારે પ્રદર્શિત કરવાની જીવને ઈચ્છા રહ્યા કરે છે. પછી જ્ઞાનીને ન ઓળખે તો મારામાં ઘણું જ્ઞાન છે એનું પ્રદર્શન કરવાની પણ ઈચ્છા રહ્યા કરે, કેમ કે એને મહત્તા વધારવાનો ભાવ આવ્યા વિના રહે નહીં. એ વગેરે દોષ ઉપર જણાવ્યા ત્રણેય દોષને ની અંદર સમાઈ જાય છે, પછી બધા અંદરથી બીજા બીજા દોષ આવે જ છે. અને એ ત્રણેય દોષનું ઉપાદાન કારણ તો એક સ્વચ્છંદ નામનો મહાદોષ છે. નાનીની આજ્ઞા એ ચાલવાને બદલે સ્વચ્છંદે ચાલે છે, એ મહાદોષને લઈને આ ત્રણેય દોષ ઉત્પન્ન થાય, ત્રણેય દોષને લઈને બીજા દોષ પણ ઉત્પન્ન થયા વિના રહે નહીં. અને એ સત્સંગનું નિમિત્ત કારણ અસત્સંગ છે. જો આજે ચાલતું પ્રકરણ છે ત્યાં અનુસંધાન આવ્યું કે એ બધું થવાનું કારણ અસત્સંગમાં રુચિ છે, અસત્સંગમાં રાગ અને સ્નેહ છે, માટે આ બધું થવાનું. સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું તે છે. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે. ગ્રંથો વાંચતા વાંચતા, શાસ્ત્રો વાંચતા વાંચતા અનેક પ્રકારનું જ્ઞાન વિશાળ થઈ જાય, પણ જો આત્મજ્ઞાન ન થાય તો એ બધું જ્ઞાન નિષ્ફળ, જ્ઞાનનું નિષ્ફળપણું છે. એવું દ્રષ્ટાંત પણ આવે છે કે આત્મજ્ઞાનથી તો તરાય છે, આત્મજ્ઞાનથી તો સંસારથી તરાય છે. હવે જો સંસારથી તરાય નહીં અને છતાં શાસ્ત્રમાં જે આત્માનું જ્ઞાન છે એ સંબંધી જાણપણું હોય, બીજું પણ ઘણું જાણપણું હોય, તો એ જ્ઞાનનું નિષ્ફળપણું લીધું છે. શું? એ જ્ઞાનનું નિષ્ફળપણું લીધું છે, હેતુ છૂટી ગયો, જે મૂળ પ્રયોજન છે એ છૂટી ગયો. હવે કહે છે કે જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે, અને આત્મજ્ઞાન જેટલું બળવાન હોય તેટલી આત્મશાંતિ વર્તે. તારતમ્ય અપેક્ષાએ બળવાન પક્કડ હોય આત્મામાં તો આત્મશાંતિ ને આત્મસમાધિ વિશેષ પ્રકારે રહે છે, અને નહીં તો આત્મસમાધિ રહેતી નથી અથવા આત્મશાંતિ ન પ્રગટે. કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી. આ એક કૃપાળુ દેવનું વચનામૃત ઘણું ગંભીર છે અને ઘણું મહત્વપૂર્ણ છે. મુમુક્ષુની ભૂમિકામાં પણ પોતે એક ખાતરી આપે છે કે જો કોઈ તથારૂપ યોગને પામીને આ જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય એવી દશા આવે તો એનો મોક્ષ હવે વધારે દૂર નથી, વિશેષ દૂર નથી એટલે બહુ નજીક છે, એનો મોક્ષ બહુ નજીક છે, અથવા એ ભવી જીવનું ભવ્યત્વ બહુ નિકટ, આસન ભવ્ય છે એ જીવ, બહુ નિકટ ભવ્યત્વ પ્રગટ થઈ જશે. હવે અહીંયા બે શબ્દો છે એ ગૂઢ ભાષારૂપ છે. કોઈ પણ તથારૂપ જોગને પામીને એમ કહ્યું. તથારૂપ જોગ એટલે શું? કે એમાં બંને વાત લેવી, નિમિત્તની વાત પણ લેવી અને ઉપાદાનની યોગ્યતાની પણ વાત લેવી. નિમિત્તની વાતમાં સત્પુરુષનો પ્રત્યક્ષ યોગ થવો, તે સંયોગ થવો, તેને તથારૂપ એટલે યથાર્થ સંયોગ કહેવામાં આવે છે. આત્મજ્ઞાન પ્રાપ્તિ માટેનો તે યથાર્થ સંયોગ છે. એવા જ્ઞાની પુરુષનો યોગ વર્તતો હોય ત્યારે પોતાની તે જ્ઞાની પુરુષના ઉપદેશને ઝીલવાની યોગ્યતા હોય એવી યોગ્યતાને પણ તથારૂપ યોગ કહેવામાં આવે છે. આ બંનેનો મેળ થાય એને એના ફળ સ્વરૂપે અંતરભેદ જાગૃતિ થાય. આત્મજ્ઞાન પછી થશે પણ પહેલા એની અંતરભેદ જાગૃતિ થાય. એ પણ ગુડ શબ્દ છે. આવા શબ્દો ભાગ્યે જ જોવા મળે એવા શબ્દ સંયોજન કૃપાલુદેવના કથનની અંદર વચનોની અંદર બહુ મૌલિકતાથી આવેલા છે. અંતર ભેદાય અને જાગૃતિ આવે. પોતાના આત્મકલ્યાણના વિષયમાં અંતર ભેદાય ને જાગૃતિ આવે તેને અંતરભેદ જાગૃતિ કહેવામાં આવે છે. અંતર ભેદાવું એટલે શું, એટલું અહીંયા વિચારવું રહે છે. જાગૃતિ તો જાગૃતિ છે. આ જીવની વૈભાવિક પરિસ્થિતિમાં વૈભાવિક પરિણતિ બળવાન વર્તે છે. અનેક પ્રકારના વિપરીત સંસ્કારો અનાદિથી ઝીલતો અને સંઘર્તો આ જીવ ઊભો છે. અનેક વિભાવોને સંઘરી રાખ્યા છે. એને ખબર નથી ક્યારેક કોઈ ચિત્ર વિચિત્ર વિકલ્પ આવે ત્યારે એને આશ્ચર્ય થાય કે આવો વિકલ્પ મને કેમ આવ્યો, આવો ભાવ મને કેમ આવ્યો. પણ ભાઈ બધી યોગ્યતા એ સંસ્કારો લઈને બેઠો છો તો કેમ કે અનંતકાળ તો નિગોદમાં કાઢ્યો છે, ત્રસ્પર્યામાં તો ઓછો કાળ ગયો છે અને અનેક પ્રકારના વિભાવોના સંસ્કારની પરિણતિ બનેલી છે. જેમ કે હું માણસ છું એ પરિણતિ બનેલી છે, સ્મરણ ન કરવું પડે. પણ પોતે માણસ નથી ખરેખર, પોતે આત્મા છે એ ભૂલી જાય છે. હવે માણસ છું એ પરિણતિને તોડે તો આત્મ પરિણતિ ઉત્પન્ન થાય, એ સિવાય આત્મ પરિણતિ ઉત્પન્ન ન થાય. એવી હજારો ગમે માન્યતા કરી છે, હું માણસ છું, પાણીઓ છું, ફલાણો છું, કુટુંબમાં આ છું, સમાજમાં આ છું, ફલાણો છું, ફલાણો છું, આનો આ સગો, આનો આ સગો, આ હજારો ગમે માન્યતાના થરના થર ખડકેલા છે પરિણતિમાં. એ બધા ભેદાય. કોઈ સત્પુરુષના વચને એના ઉપર ઘા પડે અને જીવને અંતરથી આત્મકલ્યાણ કરવાની ખરી ભાવના પ્રગટે ત્યારે એને અંતરભેદ જાગૃતિ થાય છે, એનું અંતર ભેદાઈ જાય છે. અને સત્પુરુષના વચનોમાં એવી તાકાત રહેલી છે. થોડી યોગ્યતા કેળવવી જોઈએ, એવું સામર્થ્ય છે, એવું નિમિત્તત્વ છે કે જે વચન યોગે આત્મજાગૃતિ ઉત્પન્ન થાય છે. કૃપાળુદેવે તો છ પદના પત્રોમાં નમસ્કાર વચનોમાં એ વાત લીધી છે. 493 છે ને છ પદનો પત્ર, 493. પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચાર યોગે શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે. આ તો બધા ગંભીર વચનો બહુ છે. નમસ્કાર વચનો પણ બહુ ગંભીર વચનો છે, પણ આપણે ટુ ધી પોઈન્ટ જે રેફરન્સ છે એનો કોન્ટેક્સ્ટ એટલો જ છે કે જેના વચનના વિચાર યોગે, વચનનો યોગ અને વિચાર પોતાના વિચારનો યોગ. વિચાર યોગ એ ઉપાદાનની યોગ્યતા છે અને વચન યોગ છે તે વખતે યથાર્થ નિમિત્ત હોય એને તથારૂપ યોગ કહેવામાં આવે છે. તો એનાથી શું જાણ્યું કે શક્તિ પણ કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ધા પણ કેવળ જ્ઞાન થયું છે, વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે, ઈચ્છા દશા એ કેવળ જ્ઞાન થયું છે, મુખ્ય નહીંના હેતુથી તો કેવળ જ્ઞાન વર્તે છે. તે કેવળ જ્ઞાન સર્વ અવ્યાબાદ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો, જેના સંયોગે એવા અવ્યાભાદ સુખનું પ્રગટ કરનાર, કેવળ જ્ઞાનને યોગ્ય દશા પામવા યોગ્ય થયો, તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો નમસ્કાર હો. કેટલો લાભ આપ્યો છે કે જેના વચનના વિચાર યોગે સહજ માત્રમાં જીવ કેવળ જ્ઞાન પામવાની યોગ્યતામાં આવી ગયો. થોડો નફો છે કાંઈ? આટલો મોટો નફો હોવા છતાં પણ જો જીવનો પુરુષાર્થ ન ઉપડે, વીર્યોલ્લાસ ન આવે, તો એમ જાણવા યોગ્ય છે કે દર્શન મોહનો મહામોહનીય બળવાનપણે પ્રવર્તે છે. કશાય ભલે ગમે એટલો મંદ હોય, પણ દર્શનમોહ બળવાનપણે પ્રવર્તે છે. તેથી અહીંયા એવા તથારૂપ યોગને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર કરવામાં આવ્યા છે. એવા જીવને મોક્ષ વિશેષ દૂર નથી, એને તો શ્રદ્ધા અપેક્ષાએ મુખ્યના હેતુથી તો કેવળ જ્ઞાનની પ્રતીતિ આવી જાય છે કે મારું કેવળ જ્ઞાન હવે દૂર નથી. કૃપાળુદેવ પણ ખાતરી આપે છે અને અંદરથી આત્મા પણ એની ખાતરી આપે છે, એમ બંને પ્રકારે નિશંકતા ઉત્પન્ન થાય છે. અન્ય પરિણામમાં જેટલી તાદાત્મ વૃત્તિ છે તેટલો જીવથી મોક્ષ દૂર છે. મારો મોક્ષ થશે કે નહીં થાય, અને હમણાં થશે કે બહુ ઘણા લાંબા કાળે થશે, એ જીવને કેમ સમજાય? એના માપવાનું કોઈ થર્મોમીટર છે કે છે? કે અન્ય પરિણામમાં આત્મ સ્વરૂપને છોડીને, આત્મકલ્યાણના વિચારને છોડીને, બાકીના પરિણામોમાં જેટલી તાદાત્મ વૃત્તિ છે, તદાત્મ વૃત્તિ એટલે તદ આત્મ વૃત્તિ, તે જ આત્મા એવી વૃત્તિ, એટલે અત્યંત રસ, આત્મભાવે કરીને રસ ઉત્પન્ન થવો, એવી જે તાદાત્મ વૃત્તિ છે એ તપાસવી, એ પોતામાં અવલોકન કરવી જોઈએ કે મને રસ ક્યાં ક્યાં પડે છે ને કેટલો પડે છે ને એનું કારણ શું છે. એવું જ્યાં સુધી તપાસીને પોતાને ખ્યાલ ન આવે ત્યાં સુધી એને મોક્ષ દૂર છે કે સમીપ છે એનો ખ્યાલ ક્યાંથી આવશે? જો એ રસ વૃત્તિ તીવ્ર હોય તો એમ સમજવા યોગ્ય છે કે મોક્ષ ઘણો દૂર છે. અને સંસારના રસ સુકાઈ ગયા હોય તો એને સંસાર સમુદ્ર તરવો સહેલો છે. મીરાના ભજનમાં આવે છે કે નહીં, ભવસાગર તો સુખ ગયો હે, ફિકર ગઈ મોહે તરણ કે. જે સંસારના જે ભવના સાગરના નીરજ સુકાઈ ગયા પછી તરવું શેમાં? પાણી હોય તો તરવાનો મુસીબત ઊભી હોય કે ભાઈ તરાશે કે નહીં તરાય, પણ આ તો પાણી સુકાઈ ગયું છે. માર્ગાનુસારી છે તો અંદરથી એટલી ખાતરી આવે છે. માર્ગાનુસારી અન્ય મતમાં છે, કૃષ્ણ ભક્તિ કરે છે. કૃપાળુદેવ એને માર્ગાનુસારી કહે છે. આ બધા વચનો ઉપરથી માપ કાઢ્યું છે ભૂતકાળના મહાત્માઓનું કે આજે માર્ગાનુસારી છે, આ માર્ગાનુસારી છે. જો કોઈ આત્મજોગ બને, આત્મજોગ કહો કે તથારૂપ જોગ કહો, કે આત્મકલ્યાણ થાય એવો કોઈ યોગ બને, પોતાની યોગ્યતા વિશેષ અને જ્ઞાની પુરુષનો યોગ, તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું છે. તો આ મનુષ્યપણાનું મૂલ્ય અમૂલ્ય છે, કોઈ રીતે ન, ચક્રવર્તીની સંપત્તિ સાથે પણ ન થાય એટલું મૂલ્યવાન એક એક ક્ષણનું આયુષ્ય છે. કેમ કે પ્રાયે મનુષ્ય દેહ વિના આત્મયોગ બનતો નથી. મનુષ્ય ભાવમાં એવો સતયોગ બનવો એ વધારે સંભવિત છે. બાકીની ત્રણ ગતિમાં ભાગ્ય જ એવો યોગ બને એ પ્રકારની સંભાવના છે. તેથી એમ જાણીને, મનુષ્ય પોતે તો એમ જાણીને અત્યંત નિશ્ચય કરી એ વિષયમાં પોતાની યોગ્યતા કેળવવાનો અને સત્પુરુષનો યોગ મેળવવાનો અત્યંત નિશ્ચય કરી આજ દેહમાં આત્મયોગ ઉત્પન્ન કરવો ઘટે, ભવિષ્યમાં મને મળે, ભવિષ્યમાં મને આમ થાય, એ ઉધારીનો વેપાર નથી. આજ દેહમાં આયુષ્ય પૂરું થાય તે પહેલાં આત્મયોગ ઉત્પન્ન કરવો ઘટે. પહેલી પોતાની યોગ્યતા તૈયાર કરવાની છે. જો યોગ્યતા તૈયાર ન હોય તો સત્પુરુષનો યોગ પણ અયોગ બરાબર થઈ જશે. કૃપાળુદેવે ગાયું છે, વિષય કષાય સહિત જે રહ્યા મતિના યોગ, પરિણામની વિષમતા તેને યોગ અયોગ. એને યોગ થાય તો પણ નિષ્ફળ જાય, યોગ થઈ જાય છે. કેમ કે પોતાની યોગ્યતા વિના એ સત્પુરુષના યોગનું મહત્વ પણ સમજતો નથી, એમના ઉપદેશનું મહત્વ પણ સમજતો નથી, અને તેથી એ ઉપદેશ એને લાગુ પડતો નથી, અંતરમાં ઉતરતો નથી, અને પરિસ્થિતિ પરિભ્રમણની તેની તે રહે છે. હવે એવો આત્મયોગ પ્રગટાવવો ઘટે છે તો કેવી રીતે પ્રગટે, એવા એક પ્રશ્નનો ઉત્તર હવે પછીના વચનામૃતમાં છે કે વિચારની નિર્મળતા એ કરીને જો આ જીવ અન્ય પરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મયોગ પ્રગટે. બહુ સહેલું કરી દીધું છે. આ એક વિશેષતા છે કે એક એક વાત ક્રમથી એવી રીતે પ્રતિપાદન કરે છે કે પૂછવું ન પડે, પ્રશ્ન ઉઠાવે એ પહેલાં એનો ઉત્તર આપે છે. એવો આત્મયોગ તો પ્રગટ કરવા જેવો છે. તો કે હમણાં જ તને પ્રગટે, સહજ માત્રમાં પ્રગટે, બોલ ખરેખર છે ઈચ્છા? તો વિચારની નિર્મળતા એ કરીને અન્ય પરિચયથી પાછો વળ. અન્ય પરિચય એટલે સંસારના અસત પ્રસંગો અને અસત્સંગના પરિચયથી તું પાછો વળ. વિચારની નિર્મળતા એ કરી એટલે આત્મકલ્યાણના શુદ્ધ ભાવનાથી, આત્મકલ્યાણની શુદ્ધ ભાવનાથી અને શુદ્ધ અંતઃકરણથી જો તું અન્ય પરિચયથી પાછો વળ તો એ નિર્મળતાને લઈને તારી યોગ્યતા પણ પ્રગટશે અને સત્પુરુષના યોગની પણ પ્રાપ્તિ તને થશે. આ સહેલામાં સહેલો ઉપાય, કર્તૃત્વ વિના સહજ માત્રમાં યોગ્યતા પ્રગટે એવી વાત અહીંયા કૃપાળુ દેવે કરી છે. અને એ એટલા માટે કરી છે કે યોગ્યતા વિના જ્ઞાન પ્રાપ્તિ કદી કોઈને થતી નથી. એ પણ વચનામૃત અન્યત્ર છે. યોગ્યતા વિના જ્ઞાન પ્રાપ્તિ થતી નથી, આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના સંસારથી છૂટાતો નથી કે કોઈ દુઃખથી છૂટાતો નથી. એ પ્રકારે અહીંયા નિરૂપણ છે. સમય થયો છે. અહીં સુધી
અનંત સુદામયતે પ્રાણ